नमो हरिसंतारम नमो सिद्धारम नमो आयरियारम नमो जयारम नमो लोरे सर्वसहनम ऐसो पंच नमकारो सर्व पाव प्रणाशनो मंगलानं च सर्वसे परमं हवे मंगलम् ज्ञानायजनशलाकया नेत्रगुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षरत्न शब्दजितवर्यात्मजम् श्रियाजचन्द्रं वन्दे तत्त्वलोचनदायकम्
समय दर्शन संबंधी चले से अने कोई पण दर्शन नहीं अंदर જે બધા આસ્તિક દર્શનો છે ને ભારતના, એ બધા દર્શનની અંદર કોઈ પણ મુખ્ય વાત હોય તે આત્મનિર્ભર કેમ થાય, આત્મદર્શન કેમ થાય એ વાત છે. અને જૈન દર્શનની અંદર આખા જૈન દર્શનનો સાર શું છે કે જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી, અને મોક્ષ માર્ગની શરૂઆત સમ્યક દર્શનથી જ થાય છે. તેના પહેલા કોઈ મોક્ષ માર્ગ છે જ નહીં. તો ગઈકાલે આપણે વાત કરી કે જૈન દર્શનની અંદર જાણવા યોગ્ય પ્રયોજનભૂત વાત શું છે, કે જે જાણવું જ જોઈએ, જે ન જાણીએ તો ચાલે નહીં એવી કઈ વાત છે. તો કે જે નવ તત્વ છે, છ દ્રવ્ય છે અને છ પદ છે, એ બધું એક જ છે, એટલું તો જાણવું જ જોઈએ. એ જો ન જાણીએ તો જૈન દર્શનની અંદર જે સિદ્ધાંતની વાત છે, એ સિદ્ધાંતની વાત આપણે ન જાણીએ, અને જો આપણે સિદ્ધાંતની યથાર્થ ન જાણીએ તો સમ્યક દર્શનની આપણે પ્રાપ્તિ થાય નહીં, પણ મિથ્યા સંતાન ઉત્પત્તિ થાય. એ કૃપાળુ જે 254માં આ પત્રની અંદર આ વાત કહી છે કે સત્તનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે છ પદની જયારે શરૂઆત કરી તે વખતે એ વાત એમને બહુ સ્પષ્ટ કરી છે કે આ છ પદ છે એ સમ્યક દર્શનના નિવાસના સર્વ ઉત્કૃષ્ટ સ્થાનક છે. તો આ છ પદ છે એનું જ્ઞાન પરિજ્ઞાન આપણે યથાર્થ કરવું જરૂરી છે. આ છ પદ કયા છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ બધા પદોનો ભેદો તો વિચાર દ્વારા આ નિર્ણય કરવામાં આવે છે, એટલે કે તર્ક દ્વારા બુદ્ધિપૂર્વક પેલો આ નિર્ણય થાય છે. એનો પરોક્ષ નિર્ણય પેલા કરવો પડે અને પછી પ્રત્યક્ષ નિર્ણય કે આત્માનો અનુભવ પછી. પરોક્ષ નિર્ણયની વાત આવી તો આત્મા જેવું તત્વ છે જે દેહથી ભિન્ન છે, અને જે આત્માનું મુખ્ય લક્ષણ અગર કોઈ હોય તો જ્ઞાન છે, કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, અને એવો આત્મા જે છે એ નિત્ય છે. કેમ કે આત્મા કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન થાય એવું ચીજ છે ને, કોઈ પણ સંયોગો આપણે ભેગા કરીએ તો આત્માની ઉત્પત્તિ થઈ શકે તેમ છે જ નહીં. અને જગતની જયારે આપણા સ્વરૂપ જોઈએ ત્યારે પણ આપણે દેખાય કે જગતના જે જીવો છે
પૂરા પોતપોતાના કર્મ પ્રમાણે પોતાની પ્રકૃતિ લઈને આવેલા હોય છે. ઉંદર ની બિલાડી ને કોને સ્વીકૃતિ કે બિલાડી ઉંદર ની પાછળ પડે? તમે એ વેર એકબીજાની વેર લઈને આવે જગત ની અંદર, કે ગરીબ હોય કે તરુંગર હોય, આ બધા જે ભેદો છે એ બધા ભેદો પૂર્વના સંસ્કાર ના છે. અને આ પૂર્વ સંસ્કાર થી આત્મા છે અને આત્મા મુક્ત છે એ વાત તો આપણે ઘણી રીતે સાંભળી છે. એટલે આપણને એમ લાગે કે ભાઈ આત્મા જેવું કઈ છે તો ખરો, પણ આપણે એવું નથી સાંભળ્યું. એ વાત છે કરતા પણ એ આત્મા શું કરીશ શું ન કરીશ એ આપણે યથાર્થ જાણવું જોઈએ. તેમ જૈન દર્શન એક વાત નિર્મિત વાત કરવામાં આવી છે, સાંતિક વાત કરવામાં આવી છે કે દરેકે દરેક દ્રવ્ય એટલે કે છ પ્રકારના જગતના દ્રવ્યો છે, દરેક દ્રવ્ય નિત્ય અનિત્ય છે અને દરેકે દરેક દ્રવ્ય પતી પડે પોતાનું મૂળ રૂપ છે એવું જેમ કે તેમ રાખીને પતી પડે એની અંદર અવસ્થાઓ થતી જાય, પતી પડે એના ક્રિયાઓ થતી જાય છે. એવી એક પણ ખબર નથી કે જયારે કોઈ પણ દ્રવ્ય ક્રિયા રહી છે. એટલે શીખવાડીએ એક શબ્દ ની અંદર ઘણી વાતો કરે, સર પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે એવી વાક્ય છે. એટલે કે દરેક દ્રવ્ય નો સ્વભાવ જ પ્રણમન સ્વરૂપ છે. કોઈ પણ દ્રવ્ય કોઈ બીજું દ્રવ્ય આવે તો માટે પ્રણમ કરે એવું છે ને. દરેક દ્રવ્ય એટલે દરેક દ્રવ્ય ઉત્પાદ હોય એવું ઉત્તમ સત અને સત દ્રવ્ય લક્ષ્મી દ્રવ્ય મહારાજે દ્રવ્યની વ્યાખ્યા આપી છે. ત્યાં સ્પષ્ટ બતાવ્યું છે કે ઉત્પાદ વૈ ધ્રુવ ઉત્તમ સત એટલે કે સત્તા જેની સત્તા છે જેની ભયાતી છે એવા જે બધા દ્રવ્યો એટલે જીવ અને જીવ બે પ્રકારના દ્રવ્યો છે એ દરેકે દરેક દ્રવ્ય પોતાની શક્તિથી પોતાનું પરિણામ કર્યા જ કરે છે. જળ ભાવે જળ પરિણામે ચેતન ચેતન ભાવ છોડી આપતો ભાવ છ તે દિવસ ચેતન થાય નહીં, ચેતન તે દિવસ છ થાય નહીં. અને દરેક જળ તો ચેતન પ્રત્યેક પ્રત્યેક પડે એની અંદર ક્રિયા થઈ જ રહી છે. કોઈ કરે છે એ વાત નથી, થઈ જ રહી છે. આપણે એવી કેવી રીતે બને પછી વિચાર કરીએ તો આત્માનું આત્માનું જ્ઞાન સ્વરૂપ લક્ષ્મી બતાવ્યું તો એવી એક પણ કહ્યું નથી કે જે વસ્તુ હજુ જ્ઞાન નથી કરતો. જાપ્તાને જોઈશું તો કરીશું, પ્રેક્ટિકલ જ્ઞાન કર્યું, સાંભળવાથી જ્ઞાન કર્યું, ચાખવાથી જ્ઞાન, કઈ ને કઈ જ્ઞાન કરીએ જ છીએ. શું કહ્યું સૌને જોઈએ તો જ્ઞાન નથી કરતા એવું બનતું. એવી એક પણ ફળ નથી કે જયારે આત્મા જ્ઞાન કરતો નથી તો દરેકે દરેક જેટલા આવી દરેક આત્માની અંદર અનંત ગુણ છે. દરેક પરમાણુની અંદર દરેક અજીવની અંદર અનંત ગુણ છે. એ પ્રત્યેકે પ્રત્યેક ગુણ પ્રત્યેક પડે એની ક્રિયા થઈ જ રહી છે. આટલી બધી વાતો કૃપા એક વાક્ય નથી. પ્રત્યેક પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, આત્મા પણ અર્થ ક્રિયા સંપન્ન છે, માટે કરતા છે. કરતા પણ એ દ્રવ્યમાં ક્રિયા થઈ રહી છે માટે કરતા ક્રિયા તો સહજ છે. ક્રિયા નો સ્વભાવ કેમ સ્વભાવ નો તર્ક નથી. અગ્નિ ઉષ્ણ કેમ ઉષ્ણ ન હોય તો અગ્નિ કેશે કોણ? લીમડો કડવો કેમ? તો લીમડો કડવો છે, લીમડા નો સ્વભાવ કડવો છે. ગોળ મીઠો કેમ? તો ભાઈ મીઠાશ નહીં હોય તેને ખોળ કહેશે તો ગોળ થશે જ નહીં. તો આત્માનો સ્વભાવ પ્રતિ પડે પ્રણમનરૂપ સ્વભાવ છે, એ પ્રતિ પડે એમાં ક્રિયા થઈ જ રહી છે. પછી એ સુગમ જીવો હોય કે સંસારી જીવો, પછી એકંદરી હોય તો પછી જીવોની ક્રિયા ચાલુ ચાલુ થાય છે. તો અહીંયા આત્મા કરી શું શકે? તો કે આત્મા શું કરી શકે? તો કહ્યું કે પરમાર્થથી પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. એટલે પોતાનો જેવો ભાવ છે એ ભાવ જ પોતે કરી શકે, બીજો આત્મા કરી શકતો નથી. આ વાત બધી બેસી બહુ મુશ્કેલ. પછી કહ્યું અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મ કરતો, દ્રવ્ય કર્મ ભાવ કર્મ સાથે, કેમ કે દ્રવ્ય કર્મ કરે તો ભાવ કર્મ નો દ્રવ કર્મ થાય જ નહીં, તો રાગારૂપ ભાવ નો કરતા છે. અને ત્રીજું કહ્યું તો ઉપચારથી ઘર નગર આદિ નો કરતા છે. આ ત્રણ વાતની અંદર બહુ મર્મ ભરેલો છે. કહ્યું છે કે ખરેખર તો આત્મા પોતાનો જે ભાવ છે, સ્વભાવ ભાવ છે, એને જ કરે છે. રાગાદી ભાવ આત્માનો સ્વભાવ નથી, સ્વભાવ નથી, પણ એની યોગ્યતા તે સમયની સંસારી જીવની યોગ્યતા. એટલે કહ્યું કે અનુપચારી વ્યવહારથી, વ્યવહારથી અને ઘરનગર આદિનો કરતા, તો કેવા માત્ર ઉપચારથી જ ઘરનગર આદિનો કરતા છે. ઘરનગર આદિને આત્મા કરી શકે નહીં. આ વાત લોકોને બેસવી બહુ મુશ્કેલ છે. એટલે કે જો કૃપાળુએ એ વાત નહીં કરી કે ભાઈ આત્મા પોતાનો સ્વભાવ કરે, આત્મા રાગ્યો છે કરે, અને ઘર નગર રોટલી દાળ ભાત શાક બધું કરે, દુકાનો ચલાવે, અને એન્જિનિયરનું બધું જે પણ આગુ પાછું લઈને ચલાવે, બધું એવું ન કહ્યું, ઉપચાર કરે, ઉપચારથી કહ્યું. એટલે કહેવા માત્ર ખરેખર એ કઈ કરી શકતો નથી. પરંતુ આપણે શું થયું છે કે સવારથી સાંજ સુધી જે આપણે કરી શકતા નથી એ જ આપણે કરીએ છીએ. એવું હવે હું તો કહું ઊઠો ઊઠો, આત્મા કોઈ બી ઊંચો જ નથી, આત્મા સદૈવ જાગતો જ છે. શું ઊઠો, પછી દાંતણ કર્યું, પછી ચા પીધી, ખાધું, નોકરી ગયો, મોટર ગયા, બગડી ગયા, સાફ આઈસ કરી, ગયા સાફ કરી, પછી ત્યાં ગયો, પછી ત્યાં શું કહ્યું, ખાધું લંચ, લંચ અવરમાં ખાધું, પછી પાછા જેમ જેમ બે ત્રણ જણા ઘરે આવ્યા, અને અહીંયા બે નું ઘરે આવ્યો તો ત્યાં તેની સાથે બાળકો લેવા ગયા, એમ લઈને પાછા આવ્યા, પછી રાંધું ખાધું, પછી સુઈ ગયા. અમારી એક ક્રિયાત્મકની બધી જરૂર થઈ, એક પણ કઈ અલ્પક તમે કોઈ પણ આ રોગ હું કરું છું, અને તમે એમ કહો છો કે આમાં હું આત્મા આમની એક ક્રિયા ન કરે, આ વાત બેસવી મુશ્કેલ છે. એમ હવા કે હું દીધું શું ખાધું, છોકરા પૂછેલા ખાધું બરાબર નાસ્તો, તમે લે બરાબર નાસ્તો નિશાળે કશો, પછી તમને આ ભૂખ લાગશે તો આપશે. હવા તે હાં જુદી હું બધી ક્રિયાઓમાં, એક તો ક્રિયા કેટલી ક્રિયામાં આપણે થાય, તો કે રાગ ભાવ કરો અને છોકરાને કીધું પેલા છોકરા ઉપર રાગ છે એટલે કીધું બરાબર ખાજે, તો રાગ કેવો એટલે આપણી ક્રિયા દિવસ કરો, એટલે એ ક્રિયા ઉચ્ચારતી. ખરેખર તો આપણને સ્વભાવ નથી, પણ એ ક્રિયા આપણે. અને બીજું જાણ્યું કે ભાઈ આ ટાઈમ કયો છે, છોકરાને જવું છે, આ જાણ્યું તો છોકરો છે એટલું જાણ્યું. મારો છે નહીં, મારો આત્માને કોઈ મારા પણ છે જ નહીં, બીજા બીજા સાથે સંબંધ બીજા એક દ્રવ્યને, બીજા કોઈ દ્રવ્ય સાથે એ સંબંધ છે જ ક્યાં? તો આત્મા શું કરી શકે છે? જ્ઞાન એકમાત્ર ક્રિયા આત્માની છે. એટલે અમરચંદ્ર આચાર્ય દેવે સમય સાહેબની અંદર એક બહુ સુંદર શ્લોક પડે, આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ અજ્ઞાનાત અન્ય કરોતિ કેમ, પરભાવશ્ય કરતા આત્મા મોહો અયમ વ્યવહારીના. પરભાવનો આત્મા કરે છે તો વ્યવહારી જનોનો એટલે લૌકિક જનોનો સંસારી જનોનો મોહ છે. આત્મા જ્ઞાન સિવાય કંઈ કરી શકતો કેમ, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. આત્મજ્ઞાન જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન સિવાય બીજી કોઈ ક્રિયા કરી શકતો જ નથી. અને એ જ વાત 530 પત્રની અંદર કૃપાળુ દેવે ગાંધીજીને પત્ર લખું છું, એમાં લખ્યું છે કે ખરેખર આપણે રાજદોષો કરતા નથી, માત્ર પોતાના જ્ઞાન ભાવમાં જ કરતા છે. રાજદોષો કરતા પણ ખરેખર આત્મા નથી, તો આત્મા ખરેખર એક જ ક્રિયા કરે, પણ છતાં સંસારી આત્માની ક્રિયા આચાર્યોએ કહ્યું શું, કાં તો રાજદોષ કરે, ક્રોધ માન માયા લોભ આદિ ભાવ કરે, કાં તો રાજદોષ આદિ ભાવ કરે,
કાં તો પોતાનું સ્વભાવનું જ્ઞાન કરે, સ્વભાવ કરે એટલે પોતાના સ્વભાવનું જ્ઞાન કરે, પોતાના આત્માને જેમ છે તેમ પોતે અનુભવે અને તર જુએ, તર પદાર્થોને પણ જેમ છે તેમ, જેમ છે તેમ જીવે. આ સિવાય આત્મા કઈ કરી શકતો નથી. કે આ વાત બેસવી તો છોકરા મોટા ના કરીએ ને, છોકરા મોટા, છોકરા મોટા કરે કોણ? એટલે કે અમારે જીતું કહે કે બધું અમારે નોકરીનું, નોકરીનું શું કે નોકરી કરે કે નહીં? આપણે નોકરી કરતો જ નથી, પણ નોકરી બે સાથે સંબંધ છે તો ખરો કે નહીં? બે દ્રવ્ય સાથે છે, આત્મા અને શરીર બે સાથે છે. આપણે આત્મા અને શરીર સાથે છે તો શરીર શરીરનું કામ નહીં કરે, તો જળ શરીર છે એનું કામ તો કરવાનું જ છે. જળ એનું કામ નહીં કરે, શું સિદ્ધાંતોમાં એક પ્રત્યેક દ્રવ્ય અર્થ ક્રિયા સંપન્ન છે, તો જળ જળનું કામ કરે, ચેતન ચેતનનું કામ કરે. એટલે આપણે ત્યાં બે પ્રકારની ક્રિયા ચાલે છે, જળની અને જીવની બે સાથે રહે છે. એટલે શું થઈ જાય કે જે જળની ક્રિયા છે એમાં આપણે પોતા પૂરું સ્થાપી દઈએ છીએ, આ મેં કર્યું, આ મેં કર્યું, આ બધું. તો બેન હતા, આ વાત સાંભળી તો કે બેનો તેનો તો રોટલી બટલી કે બાયબા સાહેબ બનાવે એવું છે જ નહીં. એ તો એની ક્રિયા થવું તર થાય, તો બીજું શું બધું કે તર આમે એનું બધું થશે તો તમારે કરવું નથી. હું જોઉં છું કે એવી રીતે થાય છે, કેમ ખરેખર એ વખતે ક્રિયા થવાની ન હોય તો ન પણ થાય. તો હા એને એમ કહેતું પૂછે, તમે એમ કહેતા હતા ને કે કાલે કે તમે રોટલી બાબત તો હું કાંઈ બનાવતું નથી, તો હું જોઉં છું કેવી રીતે બને છે. ખરેખર તો આપણું શરીર અને આત્મા બે એક જ ક્ષેત્રમાં છે ને, એક જ સ્થળે છે. જ્યાં આત્મા છે ત્યાં શરીર છે, એવો એક પણ ભાગ નથી શરીરનો કે જ્યાં આત્મા વ્યાપ્ત ન હોય છે. કેમ કોઈ પણ આપણું જ્ઞાન નથી થતું, શરીરના કોઈ પણ ભાગમાં નાનાપણે થાય છે. તો એટલે શરીરની ક્રિયા તો શરીર કરશે, તો એન્જિનિયરનું કામ તો શરીર કરવાનું છે. આત્મ ભવિષ્ય આ કશું તે કરવું જે કઈ હશે તો કરવાનું જ છે. એ તો બંધ થવાનું, તમે ના પડે બંધ થાય. તમે પૂર્વના કર્મ પ્રમાણે જે કઈ વિદ્યા સંપાદન અહીંયા કર્યું છે તે વિદ્યા પ્રમાણે આપણને રાગદ્વેષ થશે, અને રાગદ્વેષના નિમિત્તે જે કઈ ક્રિયા થવાની હશે થશે. આપણે રાગદ્વેષ કશું માટે ક્રિયા થશે એવું કઈ નથી. રાગદ્વેષ કરીએ ક્રિયા ન પણ, ઈચ્છીએ ક્રિયા ન પણ થાય. આપણે ઈચ્છીએ એવી જગતમાં ક્રિયા ન પણ થાય. આપણે ઈચ્છીએ એવી ક્યારેક એ વખતે થવાની હોય ને આપણી ઈચ્છા હોય બેનો મેળ મળી જાય તો એ ક્રિયા થાય. તો ખરેખર આત્મા કાં તો પોતાનો સ્વભાવભાવ કરે, સ્વભાવભાવ કરે એટલે પોતાના સ્વરૂપને જેમ છે તેમ અનુભવે અને પરને જેમ છે તેમ જાણે. તો કોઈ પરને આગું પાછું કરે, આગું પાછું કરે એ આત્માની સત્તાની વાત છે. કાં તો અજ્ઞાન અવસ્થામાં જીવરાજદ્વેષનો કરતા થાય, એ સિવાયની કોઈ ત્રીજી ક્રિયા આત્માની છે નહીં. પહેલા તો ઉઠવું, ખાવું, પીવું, હરવું, ફરવું, ઝઘડવું, છૂટાપણ બાજવું, જે કઈ બધી છે એમાંની એક પણ ક્રિયા આત્માની નથી. આ વાત દેશું ના મુશ્કેલ. એને પ્રશ્ન થતો કે એને આખી જિંદગીમાં હવા તે હું આ જ વાત કરું, મેં આ કર્યું, મેં આ કર્યું, હું કમાવાનું, મેં ખોલ્યું, બહુ તો કઈ હું કમાવાનું, હું કઈ કે જેવો તો નથી. અમારે બાપા તો કઈ મૂકીઓ તો મૂકી ગયા. આ અમારા બળે, શું અમારા કાંડાના બળે આ અમે બધું કમાયા છે. આ અમે નવ તમને ખબર પડે, ઘરના માણસો ને એમ કે અમે ન હોઈએ તો ચેમ તમને ખબર પડશે. એ વાત કેટલાય જતા રહ્યા બધા એમ ને મળ્યા, કેટલા એમ કેવા જતા રહ્યા તો કઈ પાછળ એમ તકલીફ થઈ નથી. તો બધા પોતપોતાનું કર્મ લઈને આવેલા છે અને કર્મ પ્રમાણે એને સંયોગો મળી રહ્યા છે. એમાં કોઈ આગુ પાછું થઈ શકે એવું છે નહીં કે હું છું ખબર પડે, હું ખબર પડે. એવા કઈ કેવા વાળા કેટલા જતા રહ્યા પાછા જે રહી ગયો જેમ હતા એમ જ રહ્યા છે. કઈ કોઈ કરી દે એવું છે નહીં. દરેકના સંયોગો પોતપોતાના કર્મસર મળે. આ તો આપણે કર્તાપણાની વાત કરી છે તો આ વાત બેસવી બહુ કઠણ છે. અને બધું સામાન્ય બે દાખલા ઘણી વખત આપું છું. સૂત્રને આપણે કહ્યું હોય કેલા મોટું લાકડું લાવી આપ્યું હોય મોટું લાકડું. કે આમાં હું બન તમે કેવું બનાવી આપ્યું? તો કે અમે ખુરશી બનાવી, ટેબલ બનાવી, બધું બનાવવાનું કહું. કે તારે મગી જે લેવું લેજે બનાય. તો પેલો બનાવીને લાવે પછી કે આ મને બહુ ગમતા નથી, એમ કે મારું લાકડું હતું એક બનાવી દેખાય. તો તું મારા હમ મોડા હમ જોશે આ હું અમે આના કઈ ફરી ગયું ચક્કર કે શું છે? એટલે બસ તું લાકડામાંથી ખુરશી બનાવે તો ખુરશીમાંથી લાકડું ના બનાવી શકે? બહુ સીધી સાધી વાત છે. તો ના એમ થઈ શકે. એ તો એ વખતે લાકડાની એ પ્રમાણે પર્યાય થવાની હતી અને સુતારની કરોત આવી જે કઈ હતા સાધનો એને નિમિત્ત થવાના હતા. તો જે ક્રિયા જે કાળે થવાની એ થઈ, એમાં કામ સુતારે કેટલું કામ કર્યું? કરવાનો રાગ કર્યો. બાકી કોઈ ક્રિયા સુતારી આ વાત બેસવું બહુ મુશ્કેલ. અને એ કેમનો દ્રષ્ટાંત? તો મનુષ્ય એને બદલે કે કેરી હા તો પકડીને લાવું, પછી પકાવીને કેરી લાવો. એટલે કેરી બહુ સારી છે એમ કે મારે અમેરિકા મોકલીશ અને પાછી કાચી કરી દે એટલે ત્યાં પોતા બધો બગડે નહીં. બિલકુલ એ તો મારાથી નહીં બને. કેમના તું પાકીની કાચીની પાકી કરી શકે છે, તો તું પાકીની કાચી કેમ ન કરી શકે? જો તું કરી શકતો હો, કાચીની પાકી કરી શકતો હો, કરી શકે કાચીની પાકી? હા તો તું પાકીને કાચી કર. કાચીની પાકી નથી કરી શકતો. એ તો તે વખતે જે પર્યાય થવાની હતી તે જ થાય છે. પોતે આપણે કરીએ થાય જ નહીં. આપણે એમ કહીએ વાળ ધોળા થવા જ નથી, પણ ઘણી બને. જે કાળે જે વાળ ધોળા થવાના છે એ કાળે એ વાળ ધોળા થશે થશે થશે. કોઈ તારે એમ કેવું છે શરીરની કોઈ પણ ક્રિયા આપણા કાબુમાં નથી. ઘણો હવે અહીં તો બધું વધી વધી ગયો, વધે વધી ગયો એમ ચિંતન ઓછું હોય નહીં. ચિંતા પેલા વધારે સંતોલન ઓછું કરવું. હવે આનું કરવું ક્યાં? તો મને કાંઈ થતું નથી. બધા જોયા ઓછા કર્યા લગભગ. કેમ કે જૈવિક ક્રિયા છે એમ આપણને કઈ ચાલતું નથી. પૂર્વના આપણે કર્મના જે પૂતગળો લીધા છે એ પૂતગળમાં આકર્ષણ શક્તિ છે. એ જે પ્રમાણે આકર્ષણ હોય એ પ્રમાણે એવા જ પૂતગળો આપણને મળે. આપણે પાપ કર્યા હોય તો આપણે હારા પૂતગળો ના આવે. શરીરની અંદર પાપ કર્યા હોય તો પાપ કર્યા એવા જ પૂતગળો આવે. તો આ તો મૂળ વાત આત્મા શું કરી શકે એવી ચાલે છે. તો આત્મા ફક્ત એક જ કામ કરે તો ખરેખર તો કે પોતાનો સ્વભાવ ભાવ કરી શકે અને અજ્ઞાન અવસ્થાની અંદર રાગ દ્વેષ કરી શકે. એ સિવાય આ આત્મા કેમ કે એવો બીજો ગુણ આત્મામાં કઈ કરી શકે એવો ગુણ છે નહીં. બીજો કોઈ જેમ તો ગુણ પ્રમાણે ક્રિયા થાય, ગુણ ન હોય તો ક્રિયા થાય નહીં. આ લાકડું છે તો લાકડા ઉપર ઘાસો છાંટીએ અને હળગાવીએ તો એમાંથી અગ્નિ થશે. પણ જો હમણાં જે લોખંડની ઘોડી પડી છે એની પર ઘાસો છાંટીને હળગાવશું તો ઘાસો બની જાય, ભયભી નહીં રહેશે. કેમ કે ઘોડીની અંદર અગ્નિ છે નહીં, લેટન્ટ અગ્નિ અંદર શક્તિ રૂપે અગ્નિ ભરી છે. એ અગ્નિ એમાં પેલા ન છે નહીં. તો જે શક્તિ ક્રિયા થાય તો આત્માની અંદર જ્ઞાન દર્શન આનંદ સુખ વીર્ય આદિ શક્તિ છે. તો પ્રતિક્રિયા થાય તો આત્માની અંદર ભેળું થવું, જુદું પડવું, સળવું, તળવું, ગળવું એ જે ફૂટગળની ક્રિયા છે એ કોઈ પણ ક્રિયા આત્મા કરી શકે નહીં. આ વાત યથાર્થ બેસે તો જ આપણું મિથ્યાત્વ મૂકી. મિથ્યાત્વ છે શું? જે આપણે નથી કરી શકતા તે હું કરી શકું એમ માનવું, અને જે આપણે નથી તે આપણે આપણા આ શરીર તો હું, આ શરીર તો મારું, હું શરીરનું બધું કરી શકું, દુનિયાનું બધું કરી શકું, કોઈને સુખી કરી શકું, કોઈને દુઃખી કરી શકું, કોઈને મારી શકું, કોઈને જીવાડી શકું. આ બધું અજ્ઞાન છે. અને આ જ્ઞાન ક્યારે ટળે? કે જયારે આ વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ આપણે જાણીએ ત્યારે. એટલે આત્મા જે કરી શકે એ કરે કે બીજું કઈ કરે? બીજું કઈ? અને મહાપુરુષને અનુભવ ક્યારે કરું છું? તો આ વાત બેસવી થોડી કઠણ છે. ભલભલા બુદ્ધિવાળાને પણ આ વાત બેસતી નથી. કેમ કે આ બુદ્ધિનું કામ માત્ર નથી, અંતિમ શુદ્ધિનું કામ છે. જો અંતિમ શુદ્ધિઓનો ખૂબ વિચાર કરે તો આ બધી વાતોને ધીરે ધીરે બેસે. તો કરતાનું આપણે શું કરી શકીએ? બોલા, કાં તો શુભભાવ કરે, का अशुभ भाव करे न का तो शुभ भाव करे। भाव तो चल रही है तो का तो शुभ भाव करो का तो अशुभ भाव करो, क्रोध मान माया वो बाजू भाव करो का तो शुभ भाव करो એટલે આપનો ભાવ કરો। આ સિવાય આપણા કઈ કરી શકતો નથી। ભાવ અપેક્ષા ત્રણ ક્રિયા શુદ્ધ અને શુભ ને અશુભ, હવે તો શુદ્ધ ને અશુભ, અશુભ માં શુભ ને અશુભ, આટલી ક્રિયા ભગવાનની ભક્તિ કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો। આ જે કઈ શુદ્ધ ક્રિયાઓ છે બધી ક્રિયાઓ, એટલે સામાયિક એટલે ભાવ કરે। સામાયિક એટલે આ હાથ જો એ આપણાનું કામ નથી, એ પૂજગળનું કામ છે, પણ હાથ જોવા જેવો ભાવ છે એ આત્મા કરે છે। ક્યારે? કે જયારે એને રાગ દ્વેષ કર્મ લાગેલા હોય તો પૂરું જયારે બધા કર્મ નાશ થાય તે વખતે કઈ આવી કોઈ ક્રિયા સુધાધીન હોતી નથી। તો આત્મા કા તો શુભ ભાવ કરો કા તો અશુભ ભાવ કરો કા તો શુદ્ધ ભાવ કરો, એ સિવાય આ આત્મા કઈ કરી શકતો નથી। હવે જો કરે તો ભોગવે તો આત્મા શું કા તો પોતે રાગાદી ભાવ અને સુખ દુઃખ એનો ભોગતા થાય કા તો પોતાના સ્વભાવ સુખનો ભોગતા થાય, તો આત્મા કા તો રાગાદીનો ભોગતો એટલે નકળામણ થાય, લકડાય તો કા તો એ શું ભોગવે શું દાળ ભાત શાક આ આત્મા ભોગવી શકતો નથી। શિખંડ જોઈએ આત્મા કોઈ ખાધા નથી, કોઈ ખાતો નથી, કોઈ ખાવાનો પણ નથી। માની લઈએ મેં ખાધા, જે માન્યતા કરી શકે એવી શક્તિ આત્મામાં છે, ઊંધી માન્યતા, પણ ખરેખર દાળ ભાત શાક આ આત્મા કોઈ ખાધા નથી, કોઈ ખાતો નથી, કોઈ ખાવાનો પણ નથી। કેમ કે તે અજીવ તત્વ છે, તો અજીવ તત્વ કોઈ જીવરૂપ થાય નહીં, જીવ તત્વ કોઈ અજીવરૂપ થાય નહીં। તો પણ જયારે આપણે કોઈ પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણે જયારે જ્ઞાન કરીએ છીએ, જ્ઞાન તો કરીએ ને, લાડવો કે લાડવાનું જ્ઞાન આત્મા ન કરવું પણ નહીં કીધું, પણ લાડવો અને લાડવાનું જ્ઞાન ને લાડવો મીઠો છે અને લાડવામાં રાગ છે તો એ રાગ થી ગમતી વસ્તુ છે આપણે સુખ લાગે, તો જ્ઞાન અને રાગ એ બે મિશ્ર થી આપણને આ પદાર્થ સુખરૂપ લાગે, પણ લાડવો આત્મામાં આવતો નથી કે આત્મા લાડવામાં જતો નથી, એ તો ભિન્ન ભિન્ન ચીજ છે। તો આડું જો લાડવો આત્મારૂપ થઈ જાય તો જળચેતન ચેતન જળ થઈ જશે, તો જળચેતન નું ભિન્ન છે કેવળ પ્રગટ સમાવ એક પણ પામી નહીં, ત્રણે કાળ વૈભાવ એ ત્રણે કાળ જળ 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 ભાવે જળ પરિણમે ચેતન ચેતન હોય કોઈ કોઈ ચલતે નહીં છોડી આપ સ્વભાવ, તો જળ પ્રિય અને જો જળ ચેતન થઈ જાય અને ચેતન જળ થાય તો જગતમાં એવી વ્યવસ્થા રહે જ નહીં, બધા કાંતો બધા જળ પણ કાંતો બધા ચેતન થાય, પણ એવું બની શકે એમ છે જ નહીં। તો આત્મા શું ભોગવી શકે, તો કાંતો સુખ દુઃખ ભોગવી શકે, સુખ દુઃખ સંસારી સુખ દુઃખ, તો એમાં વેદ ગુણ છે એટલે વેદકતા ચૈતન્ય સમતા રમતા ઉદ્ધતા વેદકતા સુખભાસ આ વેદે શું વેદન કરે સુખ દુઃખનું વેદન પોતે કરી શકે, તો બીજું કઈ કરી શકે નહીં, સુખ દુઃખનું વેદન કરી શકે જ્ઞાન આત્મા કરી શકે, તો ભોગવી શું શકે એની વાત છે। આપણે ભોગતા પણ વાત આવી છે, કાં તો પોતે પોતાના રાગ દ્વેષ ભોગવે એટલે આકુરતા થાય, કાં તો દ્વેષ હોય તો આકુરતા થાય, રાગ હોય તો આપણને આકુરતા, કોઈ વસ્તુ નહીં તો રાગ આપણે ના હોય તો આપણે આકુરતા આકુરતા આકુરતા, છોકરો જીવ નિશાળે પાછું આવ્યું ન હોય અને વરસાદ પડતો હોય તો થાય કે હું સુનીશ હું સુનીશ, કેમ આકુરતા થાય, આપણો છોકરો ઘરમાં હોય બાકી કેટલો છોકરા બહાર હોય તો આકુરતા ન થાય, એટલે કાતો જીવને આકુરતા હોય રાગદેશ રૂપ અને કાતો એને દુઃખ શરીરમાં દુઃખ થાવ કે કોઈ આધી વ્યાધી ઉપાધિ એ ત્રણરૂપ દુઃખ થાવ, તો એ સુખ દુઃખનું વેદન આત્મા કરે, કાતો સ્વભાવ થાય એ આત્મા સુખનું વેદન કરે, અને કાતો બાહ્ય સુખ દુઃખ થાય બીજું કોઈ આત્મા કરી કાંઈ આત્મા કરી શકતો નથી, તો કોઈને મારે કોઈને જીવાડે કોઈને સુખી કરે, કોઈને દુઃખી કરે છે નહીં, આત્મામાં નથી. તો પછી આ બધું કહે છે કે તમારે બધું ધ્યાન રાખવું ને આ બધા જતન કરવું, જીવાડવા કરવા, આ પ્રોબ્લેમ કોઈ લીલોતરી તો આ તે બધી વાતો તો શાસ્ત્રમાં કહેવામાં આવે છે ને. એટલી વાત બરાબર છે, વાત કહેવામાં આવે છે. એટલે કે એવું ભાવ થાય છે ને એવી ક્રિયા થઈ તો થાય, ન થયું તો ન થાય. કેમ કે જો આપણે કોઈને જોવાઈ શકીએ તો આપણે કેટલાય જોયા છે, 60-15 વર્ષની ઉંમર ફેર ચરણી, પછી હવે એકનો છોકરો હોય અને માંગો પડી જતો જ કોઈ જોવાઈ શકતું નથી. એમ કે એના કરતા હું મરી ગયો તો ઠીક હતું, એના કરતા હું મરી ગયો થયું, પણ આ મરશે તો ઠીક છે, પણ એની પત્નીની, એના છોકરાની, ને બેની રાખવાના, અને આ 60 વર્ષ ઉપાધિનો પણ એકનો છોકરો હોય, શું કરે? તો શું કરે? કોણ કોને જોવાય, કોણ કોને મારે, બનતું નથી જગતની અંદર. રોજ જોઈએ છે, રોજના આ દુનિયા ઉપર 1 લાખ માણસ મળે છે રોજના, એટલે કે હોસ્પિટલ તો છતાં પણ આપણે તો કોઈ તો પછી કોઈ પદાર્થ મળ્યા તો દુઃખી થઈ, ઘણી ઠંડી હોય, ઘણી ગરમી આવી, હા તો એવું સુખ દુઃખનું વેદનાત્મક, બીજું કાંઈ નહીં. રોટલી દાળના શાક આત્મા કદી ભોગવા નથી, કદી ભોગવવાનું નથી, કદી ભોગવતો નથી, કદી ભોગવશો પણ નહીં, કેમ કે તો જળ પદાર્થ છે. અને આપણે જોઈએ છીએ કે નાનું બાળક હોય પછી એને દોડવાનું બંધ કર્યા પછી તમે શું આપવામાં આવે છે? દૂધ આપો તો ખોરાક આપો તો એનું શરીર શરૂ બન્યું, જળ પદાર્થનું બન્યું, જાતું બહુ સ્પષ્ટ દેખાય એવી વાત છે. રોટલા જ્યાં સુધી ડબ્બામાં પડ્યા હોય ત્યાં સુધી આપણાથી ભૂમ એ જળ છે એમ કહીએ, પણ જયારે પાસે સર્વયુક્ત થઈ જાય, ખાવા કરતા સર્વયુક્ત થાય ને પરમાણુ, તો બસ એ સર્વયુક્ત થયું નથી, મારા પણ આવ્યું નથી. ત્યાં સુધી રોટલા પાસે કૂતરું ખાઈ જાય તો હશે, કઈ ખાઈ બીજો કરી લેજો, તો જયારે સર્વયુક્ત પરમાણુ થયા ત્યાં મારા પણ આવી ગયું. તો ખરેખર કોઈ જળ પદાર્થને આ આત્મા ભોગવી શકતો નથી. રોજ શિખંડ બાગર આ બધી પાર્ટીઓ બાર્ટીઓ મેં કરી છે, બધાને બોલાવી છે, એનું બધું હું 5-5 દડા સુધી, તો 5 દડા સુધી આગળ તો મહેનત કરવાની ચાલુ કરે, કેમ કે હું પહોંચાડી નહીં કરતો. 2-4 દિવસ પહેલેથી તો મન પહોંચાય તો કે આ બધું મહેનત કરી છે, બધું તો કરવાનું કોઈ નામ જ તમારે તો બધું જે કાર્ય થવાની હોય થાય, એમાં જો સારી થઈ હોય તો પોતે કરી, નન થયું તો પેલી આવી હતી ને એને જયારે આમ કહ્યું તો બગડી ગયું. હેલી વાત થાય એટલે પણ એમનું કઈ કરી શકીએ જ નહીં, આ વાત બેસી મુશ્કેલ. તો આત્મા કોઈ પર પદાર્થને ભોગવી શકતો નથી, કેમ કે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ અવસ્થિત છે. કોઈ દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને છોડીને બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જતા નથી. 3 કાળમાં જ આ અનાદિ મર્યાદા જીનેશ્વર દેવે આ અનાદિ મર્યાદા કહી છે, અને આ મર્યાદાને જે માને એ સુખી થાય, અને ન માને એ સંસારમાં રખડીને દુઃખી થાય. ભગવાને આ વાત જેમ છે પોતાના જ્ઞાનમાં જેમ આવી છે તેમ કહી છે. આગુ પાછું કારણ જીનેશ્વર દેવનું વચનમાં કઈ આગુ પાછું થતું નથી, એ તો વિતરાગ હતા, એમને કોઈ સાથે કઈ કોઈ એક લેવું નહોતું, પણ કરુણા કરી અને જેવું વસ્તુ સ્વરૂપ પોતે અનુકૂળ વસ્તુ સ્વરૂપ કર્યું એ વસ્તુ સ્વરૂપમાં એમ કહ્યું કે ભાઈ, જળ અને ચેતન અનાદિકાળથી બંને દ્રવ્યો ભિન્ન છે, વર્તમાનમાં ભિન્ન છે, ભવિષ્યકાળમાં પણ ભિન્ન રહેશે. જળ કોઈ દિવસ ચેતન નહીં થાય, ચેતન કોઈ દિવસ છળ નહીં થાય. આ અનાદિ મર્યાદા જીનેશ્વર દેવે કહી છે, અને એ પ્રમાણે પ્રત્યેકે પ્રત્યેક પદાર્થ એમની આજ્ઞામાં રહેશે, કે એમને કહ્યું એમ જ એનું કામ. તો તું માને તો તું તારું માને છે, તારું શરીર તારું થઈ ગયું, બધા માને કે આ શરીર તારું ન જવું જોઈએ, તો કેટલાના રિયા કયો, કેટલા 500 વર્ષનું બતાવ્યું મને માણસ. શરીર કે જળ છે એ આપણો યોગ છે, એનો યોગ પૂરો થાય એટલે જુદું પડવાનું, પડવાનું ને પડવાનું. તો આપણે આત્મા શું કરી શકે કે પોતે કાં તો સ્વભાવભાવ કરે, ને કાં તો ઉભાવભાવ કરે એટલે કે રાગ દ્વેષ ભાવ કરે, શુભ હોય કે અશુભ હોય. અને આત્મા શું ભોગવી શકે, કાં તો પોતાનું સ્વરૂપ જે પોતાનો સ્વભાવ છે, આનંદ રૂપ છે, એ આનંદ પોતે આત્માનો આનંદ ભોગવી શકે, અગર તો પરલક્ષે સુખ કે દુઃખ. એ એટલે કહ્યું ને, જીવના ઉત્પત્તિ અને રોગ સુખ દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. આ બધા દેહના ભાવ છે, આત્માનો એકે ભાવ નથી. એવો અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આ બધા ભાવ સુખ દુઃખ જન્મ મરણ આદિ આત્માને છે જ નહીં. એ બધા જવના જે આપણે માનીએ છીએ કે હું જન્મ થયો મૃત્યુ થયું, એ બધું શરીરનું છે. આત્માને આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ પણ નથી, અને આત્માને ખરેખર સ્વભાવ ભાવમાં દુઃખ પણ નથી. એટલે સુખ દુઃખ રાગ દ્વેષ આદિ બધા ભાવ એકે આત્માના ખરેખર છે નહીં. એટલે આત્મા શું કરી શકે અને શું ભોગવી શકે, કે આત્મા કાં તો સુખ દુઃખ ભોગવી, સુખ દુઃખનો ભાવ ભોગવી શકે, કાં તો રાગદ્વેષ ભોગવી શકે, આ તો પોતાનો સ્વભાવ ભોગવી. પણ જળ કાંઈ ડોગલું બાબા શાક આદિ ભાવ આદિ કઈ વસ્તુ બહારની કોઈ પરચેદ આત્મા ભોગવી શકતો નથી. અને હવે પાંચમું પદ મોક્ષ છે. તો આ જે આપણે પુરુષાર્થ કરીએ છીએ, મોક્ષ એટલે કર્મથી મુક્ત થવું, કર્મથી મુક્ત થવું એટલે પ્રભાવથી મુક્ત થઈ અને પોતાના સ્વભાવમાં આવવું, એટલે કે પોતાનો જેવો શુદ્ધ સ્વભાવ છે એ સ્વભાવની પ્રાપ્તિ કરી. મોક્ષ કયો? નિજ સિદ્ધતા. મોક્ષ કોને કયો? ભગવાન તે વાત કરી કે મોક્ષ કયો? નિજ સિદ્ધતા તે પામે તે પણ સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મોક્ષ કયો? નિજ સિદ્ધતા. મોક્ષ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, તે મોક્ષ છે. મોક્ષ તો જો બંધ છે, રાગ દ્વેષાદિથી જીવને બંધ છે, અને જીવ એ રાગ દ્વેષનો અભાવથી જીવને કર્મનો અભાવ થતા એનો મોક્ષ. મોક્ષ એટલે કર્મથી રાગ દ્વેષાદિ ભાવથી મુકાવું, કર્મ એટલે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી સર્વથા મુકાવવું, એને ભગવાને મોક્ષ કયો છે. દેહાદિ સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ હો. તો મોક્ષ જેને મોક્ષની શ્રદ્ધા નથી તેને નવમાંથી કોઈ દ્રવ્યની શ્રદ્ધા નથી. એટલે આચાર્ય સમસ્યા નથી, કારણ કે જેને મોક્ષની શ્રદ્ધા નથી અભવ્ય છે એમ વાત કરી. એટલે કે આ વાત કરી અને હવે છેલ્લું પદ છે કે મોક્ષની ઉપાસ. તો હવે આપણે અહીંયા પાંચ પદની વાત કરી, તો હવે આ નવ તત્વની આની સાથે કેવી રીતે મેળ બેસે છે એ આપણે વાત કરી. ભાઈ તત્વ કેટલા છે બધા કહીને? તત્વ એટલે જીવ જે છે અને અજીવ છે, આ બે મૂળ તત્વો. આ જગતમાં ફક્ત બે તત્વ છે, જીવ અને અજીવ. એની અંદર અજીવના પાંચ પ્રકાર છે, છ દ્રવ્યો છે. તત્વ તો કે દ્રવ્યો છે, છ દ્રવ્યો જગતમાં છે. એક જીવ, બીજા અજીવ, અજીવના પાંચ પ્રકાર તરુમસ્તિકા, અધુમસ્તિકા, આકાશ, કામ અને પૂતગળ. તો અજીવ પૂતગળ, જીવ અને અજીવ, આ બે તત્વો એના સંબંધથી અને એના વિયોગથી બાકીના સાત તત્વોની ઉત્પત્તિ થાય છે. તત્વ એટલે આત્માની અવસ્થા. આત્મા છે એની પ્રત્યેક પડે અવસ્થાઓ થતી જાય છે ને. આપણે એ તો વાત કરી કે પ્રત્યેક દ્રવ્ય અક્રિયા સંપન્ન છે, એટલે કે પ્રત્યેક પડે એની અવસ્થા તો થાય છે, થાય છે ને થાય છે. તો કયા પ્રકારની અવસ્થા થાય? તો આપણે વાત કરી કે કાં તો જીવ રાગદ્વેષ કરે, તો રાગદ્વેષ કરે એટલે શું થયું? પુણ્ય અને પાપ, અને પુણ્ય પાપ બે ને ભેગા કરીએ તો આશ્રય ભાવ, અને જે આશ્રય છે એનાથી બંધ થાય. તો રાગ દ્વેષ ભાવથી માં આ ચાર તત્વો આવી ગયા, પુણ્ય તાપ આશ્રવ અને બંધ. તો આ ચાર તત્વો જે છે તે રાગ દ્વેષમાં સમય જાય. પછી શુભો કોઈ અશુભો, એ ચારે બધા બંધના કારણ છે. અને બાકીના જે તત્વો છે સંવર, નિર્જરા અને મોક્ષ, સંવર અને નિર્જરા જે બંને છે એ બંને શુદ્ધ ભાવ છે, અને મોક્ષ તો પૂર્ણ શુદ્ધ ભાવ છે. સંવાદ અને નિર્જરા અંશે શુદ્ધ ભાવ છે, અને એ વધતા વધતા પૂર્ણ શુદ્ધ ભાવ થતા મોક્ષ છે. તો શુદ્ધ ભાવમાં આ ત્રણ તત્વો આવી ગયા, સવર નિદ્રા અને મોક્ષ. અને અશુભ ભાવની અંદર અગર તો શુભ અશુભ ભાવની અંદર આ ચાર તત્વો આવી ગયા. કયા? પાપ, પુણ્ય, આશ્રવ અને બંધ. તો અને જીવ હજી બે દ્રવ્ય છે. તો આ બે જીવ છે એની સાથે અજીવ નું જોડાણ થાય ત્યારે તેના ચાર તત્વોની ઉત્પત્તિ થાય છે. ક્યાં? પાપ, પુણ્ય, આશ્રવ. તો આ બંધ ક્યાંથી છે જીવને? કે અનાદિથી આ જીવને કર્મનો સંયોગ છે. એટલે કે આ જીવને કર્મરૂપી જે રોગ છે તે અનાદિથી એને લાગ્યો છે. ક્યાંથી છે આ કર્મ બંધ જીવને? પેલા જીવ શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો કે ના ભાઈ? પેલા શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો એવું જૈન દર્શન સ્વીકારતું નથી. અમુક દર્શનો એ વાત સ્વીકારે છે. આપણે તેમ દર્શનની વાત કરીએ છીએ કે ના. તો શું થશે કે જો શુદ્ધ થશે એ શુદ્ધ સ્વરૂપ પાછું અશુદ્ધ થાય તો શુદ્ધને પાછો જન્મ લેવો પડશે, સંસારમાં આવવું પડશે. તો જૈન દર્શનને શુદ્ધ થયા પછી કોઈ દિવસ સંસારમાં આપે એ વાતને? કેમ કે જ્યાં શુદ્ધ થયા એ વખતે સંપૂર્ણ રાગદ્વેષનો ક્ષય થઈ ગયો તો ફરી રાગદ્વેષ કોના નિમિત્તે? કર્મનો સર્વથા નાશ કર્યો પછી રાગદ્વેષ થશે કે? તો જીવ ને અજીવ બેના સંયોગ સંબંધ થતા આ રાગ દ્વેષ અને આશ્રમનો બંધ થાય છે. અને જયારે એ કર્મ સ્વયં તૂટી જાય પછી રાગદ્વેષ થશે કેવી રીતે? તો શુદ્ધ કોઈ દિવસ પાછા સંસારમાં આવે નહીં. શુદ્ધ સ્વરૂપ થયા પછી પાછા કોઈ દિવસ સંસારમાં આવે નહીં. તો આ કર્મનો સંયોગ આપણને અનાદિકાળથી છે. અને સંસારી જીવને કર્મનો સંયોગ અનાદિકાળથી છે. એ સંયોગ હોવાને કારણે સંયોગ જે કર્મો સ્વયં છે. કર્મ આપણે ત્યાં બે પ્રકાર છે, ભાવકર્મ અને દ્રવ્ય કર્મ. ભાવકર્મ અને દ્રવ્ય કર્મ. તો ભાવકર્મ એટલે રાગદ્વેષ આદિ જે ભાવ, કામ, ક્રોધ, માન, માયા, લોભ આદિ જે ભાવ છે ભાવકર્મ છે. અને ભાવકર્મના નિમિત્તે જે પૂજગળ જે જીના કર્મ પરમાણુ છે એ આત્માની સાથે ચોટી જાય છે, આત્માની સાથે ચોટી જાય છે. તો એ જે કર્મ જે ચોટે છે એ દ્રવ્ય કર્મ. તો આ દ્રવ્ય કર્મનો સંબંધ આ જીવને અનાદિકાળથી છે. તો આ રાગદ્વેષ આપણને ક્યારથી છે? રાગદ્વેષ અનાદિકાળથી છે. તો આપણું કર્તવ્ય શું છે? કે આ રાગદ્વેષ મોહ ભાવનો એટલે કર્મનો અભાવ કરો. બસ આ જો કર્મનો અભાવ થાય તો આપણો મોક્ષ થાય એટલે કે આપણે સુખી થઈએ. મોક્ષનો અર્થ શું છે? મોક્ષ શા માટે મેળવવો છે? કે આપણે મોક્ષ છે એ પૂર્ણ સુખરૂપ છે. અને એ જે સુખ છે એ સુખ એક વખત આવ્યા પછી એનો કોઈ દિવસ એક સમય માત્ર પણ એનો અભાવ થતો નથી. અને એ સુખ આવ્યા પછી જગતના કોઈ પણ દુઃખોને સ્પષ્ટ નથી. તો જૈન દર્શનની અંદર આ વાતનો સ્વીકાર કરે, બીજા દર્શનો પણ સ્વીકાર કરવામાં આવેલો છે કે આ રાગાદી ભાવને મોહથી જો આપણે મુક્ત થઈએ, એટલે કે દ્રવ્યકર્મથી આપણે મુક્ત થઈ, તો આપણે આપણું પૂર્ણ જે શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે પ્રાપ્ત કરીએ. અને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાથી આપણે આત્મામાં સુખ તો આત્માનો સ્વભાવ છે, ત્યાં બાકી લેવા જવાનું નથી. એટલે આત્મા સચિત આનંદ રૂપ કહેવામાં આવ્યો છે. તો એવો સ્વભાવની આપણે પ્રાપ્તિ કરી એ આખા જૈન દર્શનનો સાર છે. જૈન દર્શનનો સાર શું છે? કે કર્મથી મુકાવું અને પોતાના સ્વભાવને જેવો સ્વભાવ છે તે સ્વભાવ પ્રાપ્ત કરવો. તો કર્મ ક્યાંથી છે? કે અનાદિથી છે. અને અનાદિથી છે એટલે મહાપુરુષોએ આ રાગદ્વેષરૂપ આ જગત જોયું અને દુઃખ જોયું. કુશળ તો ગૌતમ બુદ્ધ હતા. તો ગૌતમ બુદ્ધે શું જોયું? કે દરિદ્રતા જોઈ, રોગ જોયો, લડપણ જોયું, આ બધા દુઃખ જોયું. હા, જન્મ જરાની મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. તો આ જે દુઃખ બધું જોયું સંસારમાં જ્યાં જોયું ત્યાં દુઃખ 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 જ દેખાય છે. તો હું પૂછું કે હવે એનો કોઈ રસ્તો છે કે આપણે દુઃખ માંથી કાયમ માટે નિવૃત્ત થઈએ? એમાંથી મહાપુરુષોએ અંતરનો માર્ગ જે છે, અંતરનો માર્ગ, એ અંતરનો માર્ગ પોતાના મહાપરિશ્રમથી શોધી. મહાપરિશ્રમ કર્યો એમને, પોતે રાજના રાજ છોડી અને જંગલમાં જતા રહ્યા અને ખૂબ ધ્યાન એકાગ્રતા પૂર્વક એમને અભ્યાસ કર્યો. અને અભ્યાસ દ્વારા એમને પોતાનું શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી અને પોતે જગતને જાહેર કર્યું કે અમે આ સુખ પ્રાપ્ત કર્યું છે કે જે સુખનો અમને કદી પણ વિરહ થયો નથી. તમે પણ અમારા જવાબ છો અને તમે પણ આ સુખ પ્રાપ્ત કરી શકો એવી ક્ષમતા તમારામાં પણ છે. તો અમે જે માર્ગથી આ પ્રાપ્ત કર્યું છે એ માર્ગ તમે જાઓ તો તમને પણ આ સુખની અવશ્ય પ્રાપ્તિ થશે. તો જૈન દર્શને આ વાત કરી છે કે અનાદિકાળથી આ જીવને કર્મ લાગેલા છે. કર્મ લાગેલા છે રાગ દ્વેષ અને સુખ દુઃખ આદિ આ જીવને લાગેલા છે. એમાંથી સર્વથા મુકાવવું હોય તો આ કર્મના જે કારણો છે એનાથી આપણે મુકાવવું જોઈએ. તો કર્મના કારણથી મુકાઈએ તો કર્મનો આપણે બંધ પડે નહીં અને કર્મથી આપણે છૂટી જઈએ. આ આખા જૈન દર્શનનો સાર છે. ભગવાને વાત કરી છે કે દરેકે દરેક આત્મા છે એ સિદ્ધ સ્વરૂપ જ છે. મૂળ તત્વથી જ સર્વજીવ છે. સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જેને દશા નિમિત્ત કારણ જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાય લક્ષ્ય થવાની તેનું શાસ્ત્ર કયા સુખદાય. અને કૃપાગુરુ બે એક વાક્યમાં વાત કરી કે બધા જીવો સોના જેવા છે. શિવ સંપૂર્ણ સોના જેવા છે અને સંસારી જીવો કથિર મિશ્રિત સોના જેવા છે. તો સોના તો ખરા, હવે આપણે કથિર કાઢી નાખવાનું છે. તો આપણે પણ ભગવાન શુદ્ધ જેવા સોનાના સોના સ્વરૂપે કે શુદ્ધ સ્વરૂપે થઈએ. તો આ કથિરરૂપ જે કર્મ છે, કથિરરૂપ જે મેલ છે, કપડું મેલું છે. તો ત્યાં મેલ કદી કપડારૂપ થયો નથી, કપડું કદી મેલરૂપ થયું નથી. આવું જ અમે નક્કી કર્યું છે એ જ કપડું જોવા બે હશે. કપડું જોવા કોણ બે? કપડું જોવા વાળાને ખબર છે કે આ કપડાની સાથે જે મેલ ચોટ્યો છે સંયોગ સંબંધ થયો છે. માત્ર એ સંયોગ સંબંધ તૂટી શકે એમ છે. તો કપડા ધોનારે નક્કી કર્યું છે કે આ સાબુ લગાવવાથી પાણીથી આ મેલ જઈ શકે છે એવો નિર્ણય કરીને પછી જોવા બે છે. એમ આ આત્માને પણ આ કર્મ સાથેનો સંયોગ સંબંધ છે. આત્મા કદી કર્મરૂપ થયો નથી, કર્મ કદી આત્મારૂપ થયા નથી. બંને કર્મ કર્મરૂપે છે, આત્મા આત્મરૂપે છે. એ બંનેનો એક સંયોગ સંબંધ છે. હવે આ સંબંધ જે આપણે મેલું કપડું ધોઈ અને સાફ કરીએ છીએ ને, આપણે મેલું કપડું ધોઈ અને સાબુ સાફ કરીએ છીએ એમ આ કર્મરૂપ મેલ છે એને આપણે સાફ કરવાનો છે. તો કૃપાદેવે બહુ સરસ વાત કરી કે એનું સાધન ક્યાં જોશે. સાધનની વાત કરી તો મોક્ષ માળાનો એક પાઠ છે. તમને કહ્યું કે વૈરાગ્ય રૂપી જળ અને તત્વજ્ઞાન રૂપી સાબુ થી આ કર્મ મેળ જોશે. તો આપણે આ તત્વજ્ઞાન રૂપી સાબુની અત્યારે વાત આ છપદની કરીએ છીએ. તત્વજ્ઞાન રૂપી સાબુ અને વૈરાગ્ય રૂપી જળ એના દ્વારા આ આત્માની ઉપર જે મેળ લાગેલો છે એ મેળનો નાશ થઈ શકે. તો જૈન દર્શનની અંદર બહુ સંક્ષિપ્તમાં બહુ સારી વાત છે કે અનાદિકાળથી એને મેળ કર્મ લાગેલા છે. હવે એ કર્મ એને એ કર્મ દૂર થઈ શકે એમ છે. મહાપુરુષોએ પોતાના અનુભવ દ્વારા એ કર્મ દૂર કરી અને પોતે શું સ્વરૂપ પામ્યા છે. હવે એ રસ્તે જો આપણે એમને કહ્યું એ રસ્તે આપણે ચાલીએ તો આપણે પણ કરી શકીએ. ભગવાન પણ પેલા આપણા જેવા જ હતા. એટલે આનંદજી મહારાજે જીનેશ્વર માયુના સ્થળ ભગવાન માયુના સ્થળમાં કહ્યું વીર જેવી ચરણે લાગુ વીરપણું હું માગું છું. હું હું માગું છું? હું ભગવાન થવા માગું છું. શું આપ ભગવાન થયા છો તો અમને કરા બતાવો. અમે પણ ભગવાન થવા માગીએ છીએ, બીજું કઈ માગ્યું નહીં. મેં વીરપણું માગ્યું, પૂર્ણ સુખ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની માગણી ભગવાન પાસે કઈ કઈ પાગણી કરી. એટલે ભગવાનની વાત એ જ વાત કરી છે કે ભાઈ કરવા જ આ જ છે, આટલું કરો. તો હવે કર્મ બંધ કેવી રીતે પડે છે? તો કર્મના બંધની આપણે વાત કરી તો મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાયની યોગ આ પાંચ બંધના કારણ છે. એનું મુખ્ય કારણ કયું છે કે મિથ્યાત્વ છે તે બંધનું કારણ છે. જો આ મિથ્યાત્વ જાય તો બાકીના ચારે ચાર જતા રહે. પેલા પહેલાને પહેલું આપણે મિથ્યાત્વ જે છે એ આપણે મિથ્યાત્વ આપણે મિથ્યાત્વનો અર્થ થાય છે આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. એ શ્રદ્ધા ગુણની જે વિપરીત પર્યાય, શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય એટલે જેવી શ્રદ્ધા કરવી જોઈએ એવી ન કરે. ભગવાને દ્રવ્ય જેવા જોયા છે એવા ન જુએ, પણ એનાથી વિપરીત શ્રદ્ધા કરે. જેમ દારૂડીઓ ઘર દારૂ પીતો હોય તો એ શું કરે, પોતાનું ઘર ન હોય તો પોતાનું માને, અને પોતાના ઘરનો ઉપયોગ હોય તો બનતા હવે મારું ઘર ક્યાં ગયું, હું ક્યાં આવ્યો છું, કેમ કે બેભાન થઈ ગયો છે. એમ સંસારી જીવો મોહની મદિરાથી બેભાન થઈ ગયા છે, અને જ્યાં પોતે નથી ત્યાં પોતા પણ એને માનવાનું ચાલુ કર્યું છે. એને ભગવાને કહ્યું છે ભ્રાંતિ કે મિથ્યા દર્શન. તો મિથ્યા દર્શન છે સંસારનું મૂળ છે, અને સંગત દર્શન છે મોક્ષનું મૂળ છે. તો આ મિથ્યા દર્શન, મિથ્યા દર્શન નો આપણે બરાબર વિચાર કરવો જોઈએ કે મિથ્યા દર્શન શું છે. મિથ્યા દર્શન નું કામ એક જ છે, મિથ્યા દર્શન એટલે જૂઠી દ્રષ્ટિ, ખોટી દ્રષ્ટિ. જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુને ત્યાં બતાવી, એ મિથ્યાત્વનું કામ શું છે. મિથ્યાત્વનું કામ શું છે, તો જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં બતાવવી, જ્યાં પોતે ન હોય ત્યાં પોતા પણ બતાવવા. શરીર પોતાનું ત્રણ કામ થયું નથી, થવાનું નથી, થશે નહીં, છતાં શરીર મારું છે, મારે એને કોઈ કાળે એનાથી જુદું પડવું નથી. એ ભ્રમણ કોણ ઉત્પન્ન કરે છે, મિથ્યાત્વ. તો જ્યાં પોતે નથી, જે પોતાનું નથી એને પોતાનું મનાવે. આ બાયડી છોકરા આદિ એટલે બાયડી છોકરા આદિ પણ એમાંથી એક બુદ્ધિઓ પાસે જોશ કે જોશ બાયડી બની ગયો, કેટલા મેરા પાસે કેટલા ગયા. તો જે પોતાના નથી એને પોતાના, આ ઘર અમારું, ઘર પેલું કોઈનું છું નથી, થવાનું નથી, આ જમીન મારી, ઘર મારું, છોકરા મારા, ધન મારું. એટલે કે જે જળ વસ્તુ છે તો પોતાનું, પોતે તો આત્મા શુદ્ધ પુત્ર ચૈતન્ય ઘન, એ પોતાનું જે મૂળ સ્વરૂપ એને ભૂલી, અને જે જળ પદાર્થો છે એમાં એને પોતાપણું કર્યું, અને એની પાછું કઈ કરી શકું. છોકરાનું ખૂબ ધ્યાન રાખવું પડે, અચંડ એટલે તો ખવડાવવું જ નહીં, જે બે એટલે ખાય તો ઠીક નહીં. શું એ બધા જમના કામો કરી શકું, પણ એ એનું કર્મ લઈને આવ્યો વિચારો. હવે એ પેલો પતલો લેવાની કેવી જાડો થાય, અને જાડો જાડાને પાત્રો કરે ને પાત્રા ને જાડો કરે, આ મુસીબત. હા એ મોટી મુસીબત છે. હવે અમારે છે આ સૌથી નાની છે, પણ મોટી એને કરવી છે, અને કોઈ કઈ બે છોકરો બિચારો જાડા ના હોય એ પાત્રો કરું છું. હવે એ તો બધા બિચારા પોતપોતાના કર્મ લઈને આવ્યા છે, અને પોતાના કર્મ પ્રમાણે એને એ તારા આટલું તો ખાવું જ પડશે, આટલું તો એ બધા જગ્યા ન ખાવું તો. એટલે ભાઈ હવે એને બિચારા પેટ પડશે, કોઈ છોકરો શું ભૂખું રહેતું હશે, પણ ના એ તો એનું મળે છે ને, એટલે ખોળામ બહેરી ખવડાવે. પછી આ વાત આ કામ એવી થઈ શકે, એમને બીજું કામ એવી પોતે કરે, એટલે જે પોતે કરી ન શકે. ઠીક એ બે મને બગા હતા તો કે અમારી અમારા વેવાય નો વેવાય છે. શું વેવાય નો વેવાય છે? રાજપૂત મરિયા છે. મેં કહ્યું કે હરિભાઈ, હરિભાઈ આ જયશ્રી છે ને, એની ભાભીના બાપ. તો મેં કે હરિભાઈ અમારી છોકરા પાસે કઈ ફરજ ખરી કે નહીં, તમારી તમારા પ્રત્યે કઈ ફરજ ખરી કે નહીં, કે છોકરા પ્રત્યે 6 કલાક છોકરા માટે રાખો અને 2 કલાક તમારા માટે રાખો, તમને કઈ વાંધો આવે. એને એક નો એક છોકરો છું, આ બેબી છે એક છોકરો, સૌથી નાનો પાછો, એટલે ના નસીબત. તો ભાઈ એવું છે કે આપણે ત્યાં આવ્યા છીએ, આપણા ત્યાં એટલા પિતરાક ભાવ વાળા નથી થઈ ગયા, ઘર છું જતા એ બધાનું આપણે આવ્યા છીએ. તો વ્યવહારથી આપણે બધું કરવાનું છે, છોકરાને ભણાવવાના છે, છોકરાને મોટા કરવાના, છોકરા પણ એ નહીં થઈ જાય એવું નથી કે નહીં ભણે, નહીં ભણે તો લાખ વાત કરી કે નહીં ભણે, બોલ તારે શું કેવું છે, તારું હાલ એમ નથી એની અંદર કાંઈ. ઠીક છે, આપણું ફરજ છે, વ્યવહારથી ફરજ છે કે ભાઈ આપણે ત્યાં આવ્યું છે એને ખવડાવું પીવડાવું, મોટું કરું, સારી એની કેળવણી આપવી, તો આપણે મહેનત કરી. પણ આમ જ થયું એવું જીત કે કામ આવે નથી, કેમ કે એ તો પોતાની પ્રકૃતિ લઈને આવ્યો છે. તમારે ત્યાં આ હિસાબ ચૂકવવાનો છે, હિસાબ લેવા માટે આવેલા છે બધા. આપણે બધા એકબીજાનો હિસાબ ચૂકવવા માટે ભેગા થયા છે, તો આ બધા હિસાબ ચૂકવાઈ ગયો છે, એટલે બધા પોતપોતાનો રસ્તો, અને પછી ખબર નહીં પડે ક્યાં ક્યાં ગયું, પછી ફરે ક્યારે મળે પડશે એની આપણે કઈ ખબર છે ને, તો મિથ્યાત્વનું કામ શું છે કે જ્યાં પોતે ન હોય ત્યાં પોતાપણું મનાવવું, જે પોતે ન કરી શકે ત્યાં પોતે કરી શકે એમ માનવું, જ્યાં દુઃખ હોય ત્યાં સુખ માનવું અને જ્યાં સુખ હોય એને ભૂલી જવું. આ કામ મિથ્યાત્વનું એક કામ છે, જ્યાં ગમે ત્યાં જોઈને ભરાવી દેવા. હા, એક જ મિથ્યાનું કામ છે. મિથ્યાત્વ કામ શું કે રાત્રે અમને ત્યાં વાત થતી હતી ઈડર ની અંદર, મિથ્યાત્વ એક જ કામ છે કે જીવને ક્યાંક ને ક્યાંક ભરાવી દેવો. ધર્મને ભરાવી દી. અમે કહી છીએ વાત આ છે, અમારા સંપ્રદાયને કીધું છે તો અમને થવું જોઈએ, બીજું કઈ ન થયું ગાડો. હું તો તું બાંધી જ જોઈ યાથી એ બધું હાલવા. એટલે ક્યાંક ને ક્યાંક છેવટે સંસારને નામે, સંસારને નામે નહીં તો ધર્મને નામે. એટલે તો આપણે કહ્યું છે ને ગ્રહિત મિથ્યાત્વ, એ ગ્રહિત મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અગ્રહિત નથી, કોઈ દિવસ જાય નહીં. તો ધર્મ નામે પણ જીવને ભરાવી દે એનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે કોઈ પણ દોષરસ લખો, આખું જગત આ મિથ્યાત્વની સેવા કરી રહ્યું છે. એક શબ્દ લખ્યો છે, આખું જગત આ મિથ્યાત્વની સેવા કરે. આ મિથ્યા છે ને, મિથ્યાત્વની આખું જગત સેવા કરી રહ્યું. અને એ મિથ્યાત્વના ચાર સુભટ ચાર સૈનિક છે. શું આ જે કસાય છે, ક્રોધમાન માયાને લોભ અને નવ લો કસાય, આ તે પ્રકારના કસાય છે. હું તો પછી એના ચાર ચાર ડિવિઝન પાડેલા છે. તો આ તે પ્રકારના કસાય જે છે એના સરદાર છે, મિથ્યાત્વ એનો રાજા છે. તો મિથ્યાત્વ ન હોય તો આને આ ટકે નહીં. આ મિથ્યાત્વ ન હોય તો આ ટકે નહીં. તો આ મિથ્યાત્વ ગયો તો કસાય જતા રહી. તો આ મિથ્યાત્વ રાજા છે અને આખું જગત એની સેવા કરી રહ્યું છે. અને ના પાસમાંથી એટલે આચાર્ય અમૃતચંદ્રજી અસારે આશ્રો અધિકારની શરૂઆત કરતો હતો. આ મહાબળ યોદ્ધો છે કે આશરો મહાબળ યોદ્ધો છે. અને જયારે સંઘ અધિકાર કર્યો ત્યારે આ મહાયોદ્ધાને આ સંઘ ઋતુ મહાવીરે પછાડી દીધો છે. સંવર પ્રાપ્ત જેને કર્યો એને, એટલે કે આ મિથ્યાત્વ છે એ સામાન્ય વાત નથી. મિથ્યાત્વ છે એને કાઢવું એ દુષ્કર કામ છે. એટલે એમ કહ્યું છે કે મિથ્યાત્વ છે એટલે તારા એવા અનંત ચારિત્ર ખાઈ ગયો કે મિથ્યાત્વ રૂપી પાડો, તારા બાહ્ય ચારિત્ર તો અનંત ખાઈ ગયો કે તારા તણખલા રૂપી આ મહાવ્રત આદિથી અને આ દીક્ષા દીક્ષા લીધીથી આ મિથ્યાત્વ જાય એવી વાત નથી. પણ આ મિથ્યાત્વ ક્યારે જાય કે મિથ્યાત્વની જેમ છે તેમ આપણે સમજીએ અને સમજીને આપણે વિચાર દ્વારા નક્કી કરીને છોડીએ તો એ જશે. બાકી કોઈ પણ દેહાદી ક્રિયાથી, કોઈ વ્રત તપ આદિ કોઈ પણ ભાવથી આ મિથ્યાત્વ જાય. તો મિથ્યાત્વ શું આપણે બરાબર સમજવું પડે અને સમજીએ તો એને છોડવાનું. હા, જે વસ્તુ આપણે દુઃખરૂપ હોય એમ જયારે આપણે જાણીએ ત્યારે આપણે એને છોડી અને દુઃખરૂપ આપણે ન લાગે ત્યાં સુધી આપણે એને પકડી રાખીએ. ત્યારે મિથ્યાત્વ શું છે એનો આપણે ખૂબ ખૂબ વિચાર કરવો. એ વખત હું ઈડનમાં હતો ત્યારે મિથ્યાત્વ ઉપર વાત ચાલુ હતી. 7 દિવસ સુધી 14 વ્યાખ્યાન થયા હતા મિથ્યાત્વ ઉપર. તો પછી ભાઈ કે હરિભાઈ કા મિથ્યાત્વ શું, બીજું ભાઈ તમારે કહેવાનું છે કે હવે મિથ્યાત્વ કેમ જાય એની વાત કરીએ. એ બહુ વિવેકીય અને ઘણા બુદ્ધિવાળા માણસ હતા. હમણાં બીજી ગયા ગાંધીજીના ખાસ અનુયાયી હતા અને ઘણી વખત ગાંધીજી સાથે કામ કર્યું. પૂજાભાઈ તેલી કરી હતા અમદાવાદમાં. તો મને ક્યાં પણ એક તો કાકા આપણે હાથડું તો છે કીધું, હા તો ગુણ છે. આ ગુણ જાય ત્યારે તો છે વડે તમને આ ગુણ કેમ છે એનું વિસ્તારથી વર્ણન હું કરું છું. પછી કોઈપણ દેવના જે જે ઠેકાણા જે જે પૂરા કર્યા હતા એ બધા રેફરન્સ એક એક બતાવી બતાવી અને સમજો તેમના દિવસ થઈ ગયા. પછી સમજો દસમી એટલા દિવસ પાછા. તો મિથ્યાત્વ શું છે આપણે બરાબર સમજવું. મિથ્યાત્વ એટલે મિથ્યા શ્રદ્ધા. જે વસ્તુ જેમ ભગવેશ્વર ભગવાને જે વસ્તુ જે પ્રકારે કહી છે, જે પ્રકારે જોઈ છે, તે પ્રકારે ન માનતા તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. ભગવાને આત્માને આત્મા રૂપે જોયો છે, જળને જળ રૂપે જોયો છે, હવે જળને પોતાના રૂપે માનવું અને પોતાને જળ રૂપે માનવું એનું નામ મિથ્યાત્વ. તો જીવને અજીવ કહેતો મિથ્યાત્વ, અજીવને જીવ કહેતો મિથ્યાત્વ, ગુરુને કુ ગુરુ કહેતો મિથ્યાત્વ, કુ ગુરુને શું ગુરુ કહેતો મિથ્યાત્વ, ધર્મ અધર્મ કહેતો મિથ્યા, ધર્મ ધર્મ કહેતો મિથ્યાત્વ. એ મિથ્યાત્વના 25 પ્રકાર કહેવાય છે. મૂળ હાર કે જે વસ્તુ જ્યાં નથી તે વસ્તુને ત્યાં કેવી, જેવી રીતે જીનેશ્વર ભગવાનની તત્વનું સ્વરૂપ કહ્યું છે એ પ્રમાણે ન માનવું પણ એનાથી વિપરીત માનવું એનું નામ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ આપણે અનાદિકાળથી લાગેલું છે. એક વખત મિથ્યાત્વ જાય તો એની મોક્ષ થયા વિના રહે જ નહીં. એટલી કૃપા દેવ ઠાકરે વાત કરી છે કે જો તારે અત્યારે સમ્યક દર્શન પ્રગટ કરવું, નામે જો સમ્યક દર્શનને પ્રગટ કરવું અને મને લેવું તો લેજે, પણ જો આ તો લીધા પછી હું તારે પરાણે મોક્ષ જવું પડશે. પછી તું જો મારે સંસારમાં રહ્યું છે એવું બનશે સામાન્ય. તો આપણે મુખ્યત્વને યથાર્થ રીતે સમજી અને એ મુખ્યત્વ કેમ જાય એ વાત હવે આપણે પછી મોક્ષ આપણે છ પદમાં મોક્ષ પદ છે ને અને મોક્ષનો ઉપાય એ મોક્ષનો ઉપાય સંબંધીની વાત વિસ્તારથી એક કલાક સુધી મોક્ષના ઉપાયની જ આપણે કાલે વાત કરીશું. કે ભાઈ મોક્ષ શું છે એમ કે આપણે વાત કરી ને મોક્ષનો ઉપાય શું છે એનું આપણે વિસ્તારથી વાત કરીશું. ત્યાં સુધી આપણે બંધ અને મોક્ષ બંને એની સાથે લઈ અને વાત કરીશું. તો આપણે બંધ સમજીએ તો બંધથી મુક્તિ સમજીએ. તો હવે પુણ્યથી ધર્મ માનીએ તો પુણ્યથી તો બંધ થાય. પુણ્ય છે એ પણ આશ્રયભાવ છે, એનાથી જીવને બંધ થાય છે. તો એ બંધને આપણે ધર્મ માનીએ અને એની પાછળ પડીએ તો કેવી રીતે આપણે મુક્ત થઈએ? તો જે વસ્તુ તત્વ જેમ છે તેમ યથાર્થ જાણી અને આ સાત તત્વોમાં શું ઉપાદેય છે, શું હેય છે અને શું મૂળ છે. મૂળ તો બધા તત્વો છે,